અમારા ઈશ્વર તમે અનાદિકાળથી તે અનંત કાળ સુધી ઈશ્વર છો. અમારા મસ્તકો નમાવીને પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ તમારા વચનો સમજવાના માટે અમારી પાસે કોઈ લાયકાત નથી, પણ ધન્યો જો તમારા પવિત્ર નામને કે તમારો પવિત્ર આત્મા તમારા રહસ્યો અમને સમજાવે છે. પ્રભુ માગીએ છીએ કે આ સમયે પ્રભુ તમારા દાસની તમે વિશેષતાથી સહાય કરો, તમારા પવિત્ર વચનની પાછળ મને સંતાડો. અને આજે પ્રભુ તમે અમારી મધ્યે અમારામાં મોટા મનાવો, તમારા નામનો જે જે કાર્ય થાય એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ પ્રભુ ઈસુના નામમાં, આમેન. ગયા મહિને આપણે જે વિષય પર વિચાર કર્યો હતો કે હુ ઇઝ બ્લેસેડ અથવા કોણ આશીર્વાદિત છે, એના પર થોડો સમય આપણે વિચાર કર્યો હતો. અને એ જ વિષય પર આજે પણ આપણે વિચાર કરવા માંગીએ છીએ કે કોણ આશીર્વાદિત કહેવાય અથવા કોણ આશીર્વાદિત છે. જે શાસ્ત્રભાગ તમારી સમક્ષ વાંચવામાં આવ્યો હતો એમાં આપણે જાણીએ કે પ્રભુ યેશુ ખ્રિસ્ત પોતે કહે છે કે ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. અને બધી બાબતો વિશે જયારે હું વિચાર કરતો હતો ત્યારે ઘણી બધી બાબતો પ્રભુ બાપે મને શીખી, જે ભૌતિક આશીર્વાદો પ્રભુએ આપણને આપ્યા છે, તેથી આપણને પુષ્કળ આનંદ થાય છે. આપણે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ, આપણે પોતાને આશીર્વાદિત માનીએ છીએ. સારું ઘર અને સારી નોકરી અને સારી કાર અને બેંક બેલેન્સ, બાળકોનું શિક્ષણ અને મોટા મોટી બાબત કે પ્રભુએ આપણને તંદુરસ્તી આપી છે, એ સર્વના માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરે. પરંતુ પ્રભુ યેશુ ખ્રિસ્ત કહે છે કે જેનું જીવન ધન્ય છે અથવા જેને ક્ષણિક નહીં પણ અનંતકાળિક આશીર્વાદો પ્રભુ આપે છે એનું જીવન ખરેખર આશીર્વાદિત છે. કેટલી બધી મહાન બાબત. અને આજે જે પ્રશ્ન મારા જીવનનો પૂછવા માંગુ છું ને તમને પણ પૂછવા માંગુ છું કે જે આત્મિક આશીર્વાદો છે એ જે અનંતકાળ સુધી ટકનાર છે એનો અનુભવ શું તમે કર્યો છે, મેં કર્યો છે? માર્થેય લખેલી સુવાર્તા તેના 16મું અધ્યાય અને તેની 17મી કલમમાં પ્રભુ યેશુ ખ્રિસ્ત કહે છે કે કાયસરિયા ફિલિપમાં આવ્યા અને ત્યાં તેમણે શિષ્યોને પૂછ્યું કે હું કોણ છું, એ વિશે લોકો શું કહે છે. અને શિષ્યોએ કહ્યું કે કેટલાક કહે છે કે યોહાન બાપ્તિસ્મ કરનાર, કેટલાક કહે છે કે ઈલિયા, કેટલાક કહે છે કે યિર્મિયા, અથવા કહે છે કે તમે પ્રબોધકોમાંના એક છો. અને પ્રભુ યેશુ ખ્રિસ્ત કહે છે કે ત્યાંથી આગળ વધીને એમને પૂછે છે પણ તમે શું કહો છો કે હું કોણ છું. અને ત્યાં કહે છે કે પિત્તર પોતાના હૃદયના ઊંડાણમાંથી પોકારી ઉઠે છે અને કહે છે કે તમે મસીહ જીવંત દેવના દીકરા છો. અને ત્યાં પ્રભુ યેશુ ખ્રિસ્ત તેને શું કહે છે તમે ધ્યાનથી વાંચો, કહે છે કે સિમોન તને ધન્ય છે કેમ કે કોઈ માણસે નહીં પણ સ્વર્ગમાંના મારા પિતાએ આ રહસ્ય તને જણાવ્યું છે. અને બાબત વિશે એનો વિચાર કરતો કે પ્રભુ યેશુ ખ્રિસ્ત પોતે સિમોનને કહે છે કે તું આશીર્વાદી છે, તું ધન્ય છે, કારણ કે તારા મુખમાંથી જે વચનો નીકળ્યા એ બહુ અદ્ભુત જેવા છે. તું મસી એટલે કે તું મને ઓળખે છે, તું મને જાણે છે. અને આજે જે પ્રશ્ન મારી સમક્ષ આવીને ઉભો રહ્યો તે કે જો હું પ્રભુ યેશુ ખ્રિસ્તને જાણું છું. સિમોને કહે છે કે પિત્તર કહે છે પોતાને પ્રભુ યેશુ ખ્રિસ્તને આગળ કબૂલ કર્યું કે તમે મસી જીવંત દેવના દીકરા છો. પહેલો કરંથી તેનો પહેલો અધ્યાય ને તેની 17મી કલમ જો તમે વાંચો તો ત્યાં પ્રેરિત પાઉલ કહે છે કે જગતના જ્ઞાનીઓને શરમાવા સારું પ્રભુએ કહે છે કે મૂર્ખોને પસંદ કર્યા. જે ચાલ કોઈ જે જગતમાં કહે છે કે તુચ્છ છે, જેની કોઈ વિષાદ નથી, એવી વ્યક્તિઓને કહે છે કે ઈશ્વરે પસંદ કરી છે. અને મારા ને તમારા માટે કેટલું બધું સાચું છે. આપણે કોણ હતા, આપણે ક્યાં હતા, પણ કહે છે કે પ્રભુએ આપણને નામ દઈને બોલાવ્યા, પ્રભુએ આપણને પસંદ કર્યા. જગતના જ્ઞાનીઓને નહીં પણ પ્રભુએ કહે છે કે જેઓ તુચ્છ ગણાયેલા હતા એમને કહે છે કે પ્રભુએ પસંદ કર્યા. દાનિયેલ પણ પોતે એમ કહે છે બીજો અધ્યાયને તેની 20-23ની કલમની અંદર અને આમોજ પ્રબોધક પણ ત્રીજો અધ્યાયને 7મી કલમમાં કહે છે કે ઈશ્વર પોતાના પ્રબોધકોને તેમના રહસ્ય પ્રગટ કરે છે. પિત્તરને સ્વર્ગમાંના ઈશ્વરે કહે છે કે પ્રગટ કર્યું કે પ્રભુ ઈશ્વરે તો જીવંત મસીહ દેવનો દીકરો છે. અને આજે મારે ને તમારા દિવસમાં એવી ખાતરી છે કે પ્રભુ યેશુ ખ્રિસ્ત એ જીવંત મસીહનો દીકરો છે, ખરેખર જીવંત છે, ખરેખર મસીહનો દીકરો છે, ખરેખર મારો તારણહાર છે, ખરેખર આ જગતમાં આવ્યા મારા પાપોને માટે મરણ પામ્યા એ બાબત હું સ્વીકારું છું. સ્વીકાર્યું છે એટલે પરમ દયાળુ છું અને કબૂલ કર્યું છું. એટલી બધી અદભુત બાબત છે. પહેલો કર્મ થી તેનો બીજો અધ્યાય ને 9-10 કલમ તમે વાંચો તો કહેજો કે જે રહસ્યો વિશે આપણે કોઈ અંદાજ નથી, જેના સંબંધી જાણે કે મને કોઈ ખાતરી નથી, મને કોઈ અંદાજ નથી, તે બાબતો ઈશ્વરે પોતા પર પ્રેમ રાખનારો માટે તૈયાર કરી છે. ઈશ્વરનો આત્મા કહે છે કે આ બધી જે ગહન બાબતો છે એ આપણને સમજાવે છે. કેટલી બધી વાર આપણે જયારે બાઇબલ વાંચીએ છીએ ત્યારે ઘણી બધી બાબતો આપણને સમજ પડતી નથી, ઘણી બધી બાબતો માટે આપણે મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ, અને ત્યાં કહે છે કે ઈશ્વરનો આત્મા એ બાબતનું રહસ્ય મને સમજાવે છે. મારું જ્ઞાન કે મારી કોઈ ડિગ્રી કે મારો પોતાનો સ્વભાવ અથવા મારું આજ્ઞાંકિત પણ એવી કોઈ બાબત નહીં, પણ કહે છે કે ઈશ્વરનો આત્મા એ ઈશ્વરના રહસ્યો મારીને તમારી આગળ પ્રગટ કરે છે. અને જે પ્રશ્ન મેં મારી જાતને પૂછ્યો કે શું હું મારા પ્રભુની આગળ બેસીને તેનું મુખ શોધું છું, એ રહસ્યો સમજવાને માટે શું મારી પાસે સમય છે, વચનને માટે શું મને ભૂખ છે, પ્રભુનો આત્મા જો મારો શિક્ષક છે તો એ પ્રભુ પવિત્ર આત્માના ચરણોમાં બેસવાને માટે શું મારી પાસે સમય છે. એટલે કહે છે કે પ્રભુના રહસ્યો એ તો કહે છે કે પ્રાર્થનામાં પ્રગટ થાય છે. જ્યારે હું મારા ઘૂંટણો પર નમું છું ત્યારે પ્રભુના વચનો હું સમજી શકું છું, એને માટે કિંમત ચૂકવવી પડે છે. અને એ રહસ્યો જો તમે સમજવા માંગો છો, તમે સમજવા માંગો છો કે પ્રભુ યેશુ ખ્રિસ્તે મસીહ જીવન દેવનો દીકરો છે, ખાલી જાણવા ખાતર નહીં પણ ખરેખર હૃદયનો એ અંગત અનુભવ હોય, જે રીતે પિતરને અનુભવ થયો કે તમે મસીહ જીવન દેવના દીકરા છો, એ અનુભવ જો તમે સમજવા માંગો છો, અનુભવ કરવા માંગો છો, તો મારે ને તમારે ઘૂંટણ પર રહેવાની જરૂર છે, ઘૂંટણ પર બાઇબલ વાંચવાની જરૂર છે. બાઇબલમાં કહે છે કે ઘણા બધા એવા ઘણી બધી એવી કલમ છે જે એક જાણે કે લેન્ટર્ન છે, એટલે કે દીવા સમાન છે. દાઉદ રાજા પોતે કહે છે કે તારું વચન એ મારા પગોને સારું દીવારૂપ છે, અને સત્ય છે. કહે છે કે એક બેન અને તેની દીકરી કહે છે કે એક ટ્રેનમાં બેસીને મુસાફરી કરતા હતા, અને ત્યાં કહે છે કે ટ્રેનનો જે એક કામ કરનાર માણસ હતો એ દરેક ડબ્બા પર જાય છે અને લાઇટ ચાલુ કરે છે, અને નાની છોકરી જોઈ રહી હતી કે જ્યાં ધોળો દિવસ છે, સૂર્ય આટલો બધો ચમકે છે, પ્રકાશ આટલો બધો છે, અને શા માટે અત્યારે દીવો સળગાવવામાં આવે છે. એટલે એને મમ્મીને પૂછ્યું કે જે કે અત્યારે ધોળો દિવસ છે, શા માટે લાઇટો સળગાવવામાં આવે છે. એની મમ્મીએ એને કહ્યું કે બેટા તું થોડીક મિનિટ ધીરજ રાખ, થોડીક મિનિટ પછી એ પ્રશ્નનો જવાબ તને મળી જશે. અને ત્યારે ટ્રેન શરૂ થઈ અને થોડીક મિનિટોમાં કે એક અંધારા ભોયરામાંથી ટ્રેન પસાર થઈ, અને ત્યાં એ છોકરી જોયું ત્યારે એ દીવા કહે છે કે સુંદર પ્રકાશ આપતા હતા. વાલા મિત્રો, મારા ને તમારા જીવનમાં આપણે ઘણી બધી વખતે એ અંધારા ભોયરામાંથી અંધારામાંથી પસાર થવું પડે છે, દુઃખમાંથી પસાર થવું પડે છે, ત્યારે આ પ્રભુના વચનો એ કહે છે કે દીવા સમાન છે, એ મને ને તમને પ્રકાશ આપે છે. અને એ પ્રકાશ મેળવવા માટે શું આપણે પ્રભુની પાસે બેસવા માટે તૈયાર છે. કે જે જેઓ પ્રભુના વચનોનું રહસ્ય સમજે છે એમને ધન્ય છે. પિતરને પ્રભુએ કહ્યું કે ધન્ય છે તને કે જે કે માંસે તથા રક્તે નહીં પણ સ્વર્ગમાંના મારા પિતાએ આ રહસ્ય તને સમજાવ્યું છે. પ્રભુના વચનોનું રહસ્ય જે સમજે છે તેને પ્રભુ આજે કહે છે કે તેને ધન્ય છે, તે આશીર્વાદી છે. શું તમે આશીર્વાદી છો આજે? શું હું અંગત રીતે મારા પ્રભુને જાણું છું? બીજી બાબત જોઈએ, ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 80મો અધ્યાય 15મી કલમ જો તમે ત્યાં વાંચો તો ત્યાં કહે છે કે આરાધના કરનારા અને પ્રકાશમાં ચાલનારાઓ એ કહે છે કે આશીર્વાદિત છે. જેઓ પ્રભુની આરાધના કરે છે અને જેઓ પ્રકાશમાં ચાલે છે તેઓ કહે છે કે તેઓને ધન્ય છે. પ્રભુના જે રહસ્ય જેઓ સમજે છે એમને ધન્ય છે એટલું જ નહીં, પરંતુ કહે છે કે આરાધના કરનારા અને પ્રકાશમાં ચાલનારાઓ પણ કહે છે કે ધન્ય જીવન જીવે છે. અને એ વિશે જયારે વિચાર કરતો ત્યારે આરાધનાનું પરિણામ આપણે શું જોઈએ છે? જો તમે 16મી કલમ ને 17મી કલમ ને 18મી કલમ જોતે કે આરાધના એ કહે છે કે આનંદ અને હર્ષ ઉપજાવે છે. માણસ જયારે આરાધના કરે છે ત્યારે એના હૃદયમાં પુષ્કળ આનંદ થાય છે, એ હર્ષથી ઉભરાઈ જાય છે, અને કહે છે કે ન્યાયપણામાં તે હરકાય છે. એટલે શું ન્યાયપણામાં હરકાય છે? એટલે કે પ્રભુનું જે તારણ છે, જે તારણનો અનુભવ છે, તારણનો જે આનંદ છે, એ આનંદમાં કહે છે કે ગરકાવ થઈ જાય છે. 16મી કલમ અને 17મી કલમ તમે જોયું કે જે માણસ આરાધના કરે છે એના સામર્થ્યનો આધાર કહે છે કે પ્રભુ પર છે. અને આ બાબત મને બહુ ગમી. કેટલી બધી બાબત છે કે આજે જયારે મને સામર્થ્યની જરૂર છે, મારા જીવનમાં જયારે હું ઘણી બધી વીકનેસ અનુભવી રહ્યો છું, ત્યારે પ્રભુના પર હું આધાર રાખી શકું છું. કારણ કે પ્રભુ એ મારા સામર્થ્યનો આધાર છે. મારા સામર્થ્યનો આધાર એ કોઈ મારી લાયકાત નથી, કે મારી કોઈ ડિગ્રી નથી, કે બીજી કોઈ બાબત નથી, પણ પ્રભુ પોતે એ મારા સામર્થ્યનો આધાર છે. એ કેટલી બધી અદભુત બાબત છે. એટલે કે તમારી પ્રસન્નતા પર અમારા સામર્થ્યનો આધાર છે. શું પ્રભુની પ્રસન્નતા પર આપણા સામર્થ્યનો આધાર છે? 18મી કલમ જો તમે જોયું કે જેઓ પ્રભુની આરાધના કરે છે, ઈશ્વર તેમની સલામતી છે. આજે જગતમાં અને વિશેષ કરીને જે દેશમાં આપણે રહીએ છીએ ત્યાં કેટલી બધી અસલામતી લાગે છે. બહુ જ અસલામતી લાગે છે. આપણી નોકરીનું ઠેકાણું કદાચ ન હોય, ઘણી બધી રીતે આપણને એમ લાગે કે આપણે અસલામત છીએ. પણ કહે છે કે જેઓ પ્રભુની આરાધના કરે છે, એવો કહે છે કે ઈશ્વરની પાસે સલામત છે. અને એટલા માટે દાઉદ ભક્ત કહે છે કે પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમર્થની છાયામાં રહેશે. એ પરાત્પરના ગુપ્ત સ્થાનમાં, એ પ્રભુનું જે ગુપ્ત સ્થાન છે એમાં શું તમે નિયમિત રીતે જાઓ છો, કે પછી એની વાર ઘણી વખત મારી પાસે સમય હોતો નથી, અથવા આજે નહીં હું ફરી કોઈ વાર કરીશ. પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે એ કહે છે કે સર્વ સમર્થની છાયામાં રહે છે. જેઓ ઈશ્વરની આરાધના કરે છે કહે છે કે તેઓ તેના મુખના પ્રકાશમાં ચાલે છે. એટલે શું? એટલે કહે છે કે એ લોકો પવિત્રમાં જીવે છે. પેલો યોહાનને તેનો 5:5-7 કલમ જો તમે વાંચો તો ત્યાં લખ્યું છે કે ઈશ્વર એ પ્રકાશ છે. આપણે જાણીએ છીએ ગાડ ઇઝ લાઇટ, અને એનામાં કોઈ જ અંધકાર નથી. અને એટલા માટે જો આપણે પ્રકાશમાં ચાલીએ છીએ તો આપણે પણ પ્રકાશમાં ચાલીએ છીએ. જ્યાં પ્રકાશ છે ત્યાં સત્યતા છે, જ્યાં અંધકાર છે ત્યાં જુઠ્ઠાણું છે. એટલે જ્યાં પ્રકાશ છે ત્યાં આપણે સત્યતામાં ચાલીએ છીએ, સત્યથી વર્તીએ છીએ. એ કેટલી બધી સ્પષ્ટ બાબત અહીં પ્રભુના વચનોમાં આપણે જોવા મળે છે. કે જો પ્રકાશમાં ચાલીએ તો સત્યતાથી વર્તીએ છીએ, જો અંધકારમાં ચાલીએ તો જુઠ્ઠું બોલીએ છીએ ને સત્યતાથી વર્તતા નથી. મારો ને તમારો કયો પ્રશ્ન છે? કે આપણે ઘણી બધી વખતે પ્રકાશમાં ચાલવાના બદલે અંધકારમાં ચાલીએ છીએ. ઘણી બધી વખત આપણે એમ કહીએ છીએ કે અમે પ્રકાશમાં ચાલીએ છીએ, પણ જો પ્રકાશમાં ચાલીએ છીએ તો શું આપણે સત્યતાથી વર્તીએ છીએ? એની બાબત વિશે વિચાર કરતો હતો ત્યારે જે ઘણા લાંબા સમયથી જે બાબત માટે હું મૂંઝાતો હતો એનો જવાબ પ્રભુએ મને આપ્યો. અને એ બાબત તો એ છે કે ઘણી બધી વખતે મારે જે સત્ય કહેવું જોઈએ એ હું કહી શકતો નથી. શા માટે હું કહી શકતો નથી? મને એમ લાગે છે કે એ મારી જવાબદારી નથી. મારે શા માટે આને કહેવું? મારી એ જવાબદારી નથી, બીજું કોઈ કહેશે. હું પ્રાર્થના કરી લઈશ, જો હું કહીશ તો કદાચ મારા સંબંધો તૂટી જશે. હું જો કદાચ એ વ્યક્તિને કંઈક કહીશ તો એમની ફિલિંગ હર્ટ થશે. એવું બની શકે છે અને એવું થાય છે. સત્ય હું કેવી રીતે કહું છું? હસતા હસતા કહી નાખું છું, કહેવા કદર કહું છું, ગંભીરતાથી કહું છું, કે કહેતા પહેલા મેં કેટલો સમય પ્રાર્થના કરી? ઘણી બધી વખતે જેને સત્ય કહેવામાં આવે છે, સત્ય ત્યારે સાંભળે છે ત્યારે તેને કહે છે કે હસી કાઢે છે. પણ કહે છે કે જે પ્રકાશમાં ચાલે છે એ કહે છે કે સત્યતાથી વર્તે છે. પ્રભુ મારી સહાય કરે, પ્રભુ આપ સર્વની આપણ સર્વની સહાય કરે. આ બધી બાબતો વિશે જયારે વિચાર કરતો હતો અને આ દિવસોમાં જે બોજ પ્રભુએ મારા દેવ મૂકે છે કે આપણી મંડળીમાં ધર્મ જાગૃતિ આવે, રિવાઇવલ આવે, અને પ્રભુએ મને ખાતરી પ્રમાણે કે કેટલી બધી આપણી મંડળીમાં રિવાઇવલની જરૂર છે. સંગતમાં શું પારદર્શકતા છે, ટ્રાન્સપરન્સી છે? પ્રભુ કહે છે તમારી સંગતમાં પારદર્શકતા હોવી જોઈએ. ઘણી બધી વખતે મોટાભાગે આપણે જયારે પ્રભુના વચનો સાંભળીએ છીએ ત્યારે આપણે આપણી છત્રી લઈને આવીએ છીએ કે આ વરસાદ મારા પર ન પડે. પણ ભલે મિત્રો, એ છત્રીને આપણે મૂકી દઈએ, એ છત્રીને આપણે ફેંકી દઈએ. જે આશીષની વૃષ્ટિ પ્રભુ આપણા પર, મારા પર ને તમારા પર કરવા માંગે છે એનો અનુભવ આપણે કરીએ, એ પ્રભુ આપની ઈચ્છા છે. ત્રીજી બાબત, લુકની લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય 42-43 કલમ જો તમે જો તો ત્યાં બહુ જાણીતી વાત છે, મરિયમના સંબંધી છે, કારણ કે પ્રભુની ઈચ્છાને આધીન થનારાઓ આશીર્વાદિત છે. જે પણ વ્યક્તિ પ્રભુની ઈચ્છાને આધીન થાય છે એને ધન્ય છે. પ્રભુની આધીનતામાં રહેનાર વ્યક્તિ એ કહે છે કે આશીર્વાદિત છે. શા માટે મરિયમ આશીર્વાદિત થઈ? 38મી કલમ તમે જો તો એ પ્રભુને કહે છે કે પ્રભુ હું તમારી દાસી છું, હું તમારી ઈચ્છાને આધીન છું, તમે જે કંઈ કહ્યું છે એ મારા જીવનમાં સંપૂર્ણ થાવ. કેટલી બધી કઠણ બાબત હતી, બહુ જ કઠણ બાબત હતી. જો તમે 2 મિનિટ વિચાર કરો તો આધીનતા માટે એને ભારે કિંમત ચૂકવવી પડી હતી. એટલે કે કુંવારી ગર્ભવતી થાય એ અશક્ય બાબત હતી, સમાજમાં ગેરસમજ થાય તેવી પૂરેપૂરી શક્યતા હતી. પણ સંપૂર્ણ વિશ્વાસ રાખીને તેણે કહ્યું કે તારા કયા પ્રમાણે તારી દાસીને થાવ. મારા જીવનમાં જયારે કોઈ પ્રશ્ન આવે કે મુશ્કેલ આવે, પ્રભુ જયારે એનું મને વચન આપે ત્યારે શું હું પ્રભુને એમ કહી શકું કે પ્રભુ હા તમારા વચન પ્રમાણે મને થાવ, તમારા વચન પ્રમાણે પ્રભુ મને થાવ, એવી કહેવા માટે શું મારી પાસે હિંમત છે? આધીનતા માટે કિંમત ચૂકવવા માટે શું મારી તૈયારી છે? એવો વિશ્વાસ શું મારા પર છે? કે મરિયમનો વિશ્વાસ એ કોના પર આધારિત હતો? કોઈ યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 5મો અધ્યાય ને 11મી કલમ વાંચશો. યશાયા 55:11. પ્રભુનું જે વચન છે એ કાર્ય કરનાર વચન છે, એ કદી જ નિષ્ફળ જતું નથી, એ કદી ફોકટ જતું નથી. અને પ્રભુએ જ્યારે તમારી સાથે કોઈ વચનની મારફતે વાત કરે છે, વ્યવહાર કરે છે, ત્યારે એ વચનનો તમે દાવો કરો કે પ્રભુ આ વચન એ મારા માટે છે, અને એ વચન હું માનું છું, એનો હું સ્વીકાર કરું છું, અને એ વચન મારા જીવનમાં પ્રભુ તમે પરિપૂર્ણ કરો. એને માટે જો તમારે કિંમત ચૂકવવી પડે તો વાલા મિત્રો એ તમારો સમય અથવા એ તમારી કિંમત બરબાદ નહીં થાય, કારણ કે પ્રભુ એ વચનનો સાચો દેવ છે. માર્થેલ લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 13મી કલમ જો તમે વાંચો તો ત્યાં જે રૂમી અધિકારી છે જેનો નોકર માંદો હતો એ જ્યારે પ્રભુની પાસે આવે છે અને પ્રભુ જ્યારે એનો વિશ્વાસ જોયો છે ત્યારે કહે છે કે આવો વિશ્વાસ મેં આખા ઈસરાયલમાં જોયો નથી. અને પછી પ્રભુ એને કહે છે કે તારા વિશ્વાસ પ્રમાણે તને થાવ. અને આજે પણ પ્રભુ મને તમને કહે છે કે તારો જેવો વિશ્વાસ છે એ વિશ્વાસ પ્રમાણે તમે થાવ. જેનો વિશ્વાસ છે, આધીનતાનો વિશ્વાસ છે, એ કહે છે કે આશીર્વાદી છે. માર્થી લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને 29મી કલમમાં 2 આંધળાઓની વાત છે. એને પ્રભુ યેશુ ખ્રિસ્ત પૂછે છે કે શું તમે વિશ્વાસ રાખો છો? હું તમને દેખતા કરી શકું એવો વિશ્વાસ તમે રાખો છો? એટલે કહું કે હા પ્રભુ, અમે તારા પર વિશ્વાસ રાખીએ છીએ. અને પ્રભુએ એમને કહે છે કે આંખો ખોલી. 17મો અધ્યાય 20મી કલમ તમે જુઓ તો જયારે શિષ્ય અશુદ્ધ આત્મા કાઢી શકતા નથી અને પ્રભુ ને શિષ્ય પૂછે છે કે પ્રભુ અમે કેમ અશુદ્ધ આત્મા કાઢી ન શક્યા, અને પ્રભુ એમને કહે છે કે એ જાત કહે છે કે ઉપવાસ અને પ્રાર્થના વિના નીકળતી નથી. પછી આગળ પ્રભુ કહે છે કે વિશ્વાસ રાખનારને કશું જ અશક્ય નથી. જો આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, પ્રભુ પર જો આપણે ભરોસો રાખીએ છીએ તો દાઉદ રાજા તો કહે છે કે પ્રભુ પર ભરોસો રાખનાર એ તો કહે છે કે સલામતીના આશીર્વાદો માણી શકે છે. પ્રભુ પર વિશ્વાસ રાખનાર, પ્રભુ પર આધાર રાખનાર કહે છે કે સલામતીના આશીર્વાદો માણી શકે છે. પ્રાર્થનામાં જે કઈ તમે માગ્યું તે તમને મળી ચૂક્યું છે. માર્ક 11:24. કેટલી બધી વખત આપણે પ્રાર્થનામાં પ્રભુની પાસે બોજો લાવીએ છીએ, પ્રભુને કહે છે પ્રભુ તમે મારી પ્રાર્થના સાંભળો, એ બોજો ત્યાં મૂકીએ છીએ. પ્રાર્થનામાં જયારે આમેન કહે છે ત્યારે એ બોજો પાછો ઉંચકી પોતાના ખભે મૂકી અને આપણે પોતાના ઘરે જઈએ છીએ. પણ પ્રભુ કહે છે કે તમે માગ્યું તમને મળી ચૂક્યું છે એમ તમે વિશ્વાસથી માનો. મારા માટે કઠણ છે અને કદાચ તમારા માટે પણ એ કઠણ હોય શકે, પણ પ્રભુ કહે છે કે આજે આપણને કહે છે કે પ્રાર્થનામાં તમે જે કંઈ માગ્યું છે તે તમને મળી ચૂક્યું છે. પેલી ઘરડી ડોશી જ્યારે એ ગામમાં વરસાદ નહોતો પડતો ત્યારે બધાને પ્રાર્થના માટે ચેલેન્જ કરવામાં આવે છે, અને આ માજી કે છે કે પોતાની છત્રી લઈને પ્રાર્થના કરવાનું મળે છે, બધાને નવાઈ લાગે છે કે તમે છત્રી લઈને કેમ આવો, કે મને વિશ્વાસ છે કે જયારે આપણે પ્રાર્થના કરીશું ત્યારે વરસાદ પડનાર છે, એવો વિશ્વાસ તો મારો ને તમારો છે. ચોથી બાબત, રૂમિયોનો પત્ર તેનો ચોથો અધ્યાય છઠ્ઠી ને નવમી કલમ, ત્યાં લખવામાં આવ્યું છે કે જેનો દોષ દૂર કરવામાં આવ્યો છે તે આશીર્વાદી છે, જેનો દોષ દૂર કરવામાં આવ્યો છે તેને કહે છે કે ધન્ય છે. ઇબ્રાહીમ ને કેવી રીતે ન્યાય કરવામાં આવ્યો, ન્યાય ઠરાવવામાં આવ્યો, ન્યાય ઠરાવવા એનો અર્થ શું થાય? ઈશ્વરે કહે છે કે તેના પાપ રદ કર્યા. ન્યાય ઠરાવ એટલે પ્રભુ જયારે મારા ને તમારા પાપ રદ કરે છે, એને ભૂસી નાખે છે, ત્યારે કહે છે કે ઈશ્વર મને તમને ન્યાય ઠરાવે છે. શું આનું જીવન એટલું બધું પવિત્ર હતું? શું ઈસાક નું બલિદાન તેને પ્રભુને આપ્યું એટલે પ્રભુ એ કહે છે કે એને ન્યાય ઠરાવ્યો? ના ભલા મિત્રો, ગલાતીનો પત્ર તેનો ત્રીજો અધ્યાય અને છઠ્ઠી કલમ જો તમે વાંચો તો કહે છે કે ઇબ્રાહીમે, એટલે તેણે દેવ ઉપર વિશ્વાસ કર્યો એટલા માટે એને ન્યાય ઠરાવવામાં આવ્યો. ભલા મિત્રો, શું તમે પ્રભુ પર વિશ્વાસ કરો છો કે જેથી કરીને પ્રભુ તમને ન્યાય ઠરાવી શકે? બીજી બાબત કહે છે કે પ્રભુ જયારે ન્યાય ઠરાવે છે ત્યારે કહે છે કે આવનાર કોપ થી પ્રભુ મને તમને બચાવી લે છે. પ્રભુએ જયારે મને તમને ન્યાય ઠરાવે છે ત્યારે ઈશ્વરનો જે કોપ પાપના લીધે મારા શિરે છે એ કોપ દૂર થાય, એને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતમાં આવ્યા. અને એ કોપ જયારે પ્રભુ દૂર કરે છે, એ કોપ થી જયારે પ્રભુ મને બચાવે છે ત્યારે કહે છે કે ઈશ્વર મને અને તમને ન્યાય કરે છે. કહે છે કે ઇન્ડિયન ચીફ હતો અને કહે છે કે પ્રભુના પર બહુ જ પ્રેમ રાખતો હતો અને વારે વારે પ્રભુનું નામ લે, પ્રભુના ગીતો ગાય. અને એનો જે મિત્ર હતો એને કહે છે કે ભાઈ શા માટે તું વારે વારે પ્રભુનું નામ લેશે, પ્રભુના ગીતો ગાયા કરે છે, એવું તો શું રહસ્ય છે? અને આ ચીફ કહે છે કશો એને જવાબ આપતો નથી, પણ કહે છે કે આજુબાજુ જઈને થોડી સળીગડીઓ અને થોડા પાંદડા ઘાસ કહે છે કે તે એકત્ર કરશે. એક નાનું વર્તુળ એ ઘાસ અને પાંદડાનું બનાવે છે અને પછી એક કીડો લે છે અને કીડાને જમીન પર એ જે વર્તુળ બનાવ્યું ઘાસનું અને પાંદડાનું એ એની વચ્ચે મૂકે છે અને પછી ત્યાં કહે છે કે એને આગ ચાપે છે, સળગાવે છે. અને એ ચારે બાજુ કહે છે કે એ ઘાસ સળગવા લાગ્યું અને પેલો કીડો છે ચારે બાજુ ફરવા લાગ્યો અને એટલો બધો એ જેને કે હેરાન થઈ ગયો, પરેશાન થઈ ગયો કે કઈ રીતે એ બહાર આવી શકે. છેલ્લે કહે છે કે એ પોતાનું જાણે કે રોગ ઊંચી કરીને પોતે ઊંચો થઈ જાય છે અને જાણે ઈશ્વરને જાણે કહેતો હોય કે પ્રભુ તમે મને બચાવો. અને પછી આ જે ઇન્ડિયન ચીફ છે કે જે પોતાની આંગળી ત્યાં નાખીને કીડાને કહે છે કે હું છીકલે છે અને પછી પોતાના મિત્રને કહે છે કે ભલા મિત્ર, મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા માટે આવું જ કઈ કર્યું છે. એટલે હું જાણે કે મોટી આગમાં, પાપમાં, પાપના કિચડમાં કહે છે કે હું સપડાઈ ગયો હતો અને ત્યાં મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ત્યાં આવ્યા, હી સ્ટૂપ ડાઉન, એ કહે છે કે ત્યાં વાંકા વળ્યા અને એમણે મને ત્યાંથી ઉંચકી લીધો, મને નવું જીવન આપ્યું, મારા પાપ મને માફ કર્યા. આવનાર જે કોપ હતો એ કોપથી કહે છે કે પ્રભુએ મને બચાવી દીધો. અને તમને શું વાલા મિત્ર, તમારા હૃદયમાં ખાતરી છે કે આવનાર કોપથી પ્રભુએ તમને બચાવી દીધા છે? એ ઈશ્વરની સમક્ષ જયારે તમે ઉભા રહેશો ત્યારે શું તમે કહી શકશો કે તમારા પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં માફ કરવામાં આવ્યા છે? ન્યાય ઠરાવવામાં આવ્યો એટલે કહે છે કે દોષ મુક્ત જાહેર કરું. ગીત શાસ્ત્ર નું પુસ્તક તેનો 32મો અધ્યાય બહુ જાણીતી કલમ છે. પહેલી કલમ કહે છે કે જેના દોષની માફી મળી છે, જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે, એ આશીર્વાદિત છે. મારું પાપ જો ઢંકાઈ ગયું છે, મને મારા દોષની જો ક્ષમા મળી છે, માફી મળી છે, તો પ્રભુ કહે છે કે તને ધન્ય છે, તું આશીર્વાદિત છે. અને એ ખાતરી શું તમારા જીવનમાં છે? આ દોષ એ કેવી ભયંકર બાબત છે, ગિલ્ટ જેને કહેવામાં આવે, માણસના હૃદયને એ કોરી ખાય છે, માણસને એ હશ મચાવી દે છે. દાઉદ રાજા કહે છે કે જેણે પોતાના પાપોની કબૂલાત કરી છે, જેનો હિસાબ પ્રભુએ ચૂકતે ગણ્યો છે, જે પોતાના આત્મામાં નિષ્કપટ છે એને ધન્ય છે, એ આશીર્વાદિત છે. નીતિપતિનું પુસ્તક તેનો 28મો અધ્યાય અને 13મી કલમમાં પણ દાઉદ રાજા કહે છે કે જે માણસ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે, જે માણસ પોતાની ભૂલો કબૂલ કરે છે, જે માણસ પોતાની ભૂલો કબૂલ કરવા માટે તૈયાર નથી, તો કહે છે કે એને એના જીવનમાં સફળતા મળતી નથી. પણ જો આપણે આપણા પાપ કબૂલ કરીએ છીએ તો કહે છે કે તેના પર દયા કરવામાં આવશે. કેટલું બધું અદભુત વચન છે. આદમે પોતાનું પાપ છુપાવ્યું, હવાએ પોતાનું પાપ સંતાડ્યું, આખાને પાપ સંતાડ્યું, અનાન્યને સાથે રહે પોતાનું પાપ સંતાડ્યું. શું આપણે પાપને સંતાડીએ છીએ? શું આપણે પાપની સાથે રમત કરીએ છીએ? મારા કાકા રેવરેન્ડ બીબી ક્રિશ્ચિયન, એમને તમે કદાચ ઘણા ઓળખો છો. એ જયારે પોતાના જીવનીના વયમાં હતા, અને એક દિવસે જયારે તેઓ અમદાવાદમાં પોતાના ઘર આગળ ચાલતા હતા ત્યારે તમને એક સાપનો કણો જોયો, બહુ જ સુંદર કણો હતો, અને એમને એટલો બધો ગમી ગયો કે એમણે પોતાના હાથમાં લીધો. અને ત્યાં રેવરેન્ડ પોલ હેગર મિશનરી હતા, એમને કે છે તેઓ બતાવેલા કે જો જુઓ સાહેબ આ કેટલો સુંદર કે છે કે આ આ કીડો છે. અને હેગર સાહેબ જોરથી બૂમ પાડી કહે છે કે બેન્જામિન ફેંકી દે, કારણ કે એ તો બહુ જ ભયંકર દંશે એવો સાપનો કણો હતો. ભલા મિત્રો, પાપની સાથે રમત કરવી એ સહેલું નથી. એ જયારે દંશે છે ત્યારે માણસની જિંદગીને હદ મચાવી મૂકે છે. કે છે કે પાપ આપણે જયારે સંતાડીએ છીએ ત્યારે કે છે તે આપણને ડંખે છે, આપણને સતાવે છે, હૃદયને કહે છે કે તું તે કુરી ખાય છે. દાઉદ રાજા કહે છે કે મારી આંતરિક વ્યથા વધી ગઈ છે, મારા હાડકામાં હું કહે છે કે વેદના અનુભવવા લાગી છે. કેમ? કારણ કે હું છાનો રહ્યો, મેં મારું પાપ કબૂલ કર્યું નહીં, મારી આંતરિક શક્તિ કહે છે કે હણાઈ ગઈ. શું તમે તમારા પાપ સંતાડ્યા છે? શું તમે પાપની સાથે રમત કરો છો? પાંચમી બાબત અને છેલ્લી બાબત, અયુબનું પુસ્તક તેનો પાંચમો અધ્યાય અને 17મી કલમ, ત્યાં કહે છે કે ઈશ્વર જેને શિક્ષા કરે છે તેને ધન્ય છે. ઘણી બધી વખત આપણા જીવનમાં માંદગી આવે છે, કદાચ અકસ્માત થાય, કોઈ ગંભીર બનાવ બને, કુટુંબમાં પ્રશ્ન હોય, ઘણી બધી બાબતો બને, આપણે દુઃખી થઈ જઈએ છીએ, આપણે ઘણી બધી વાર નિરાશ થઈ જઈએ છીએ, અને ઘણી વાર આપણે વિચાર કરીએ છીએ કે પ્રભુએ શું મને શિક્ષા કરી છે. એ બની શકે. બાઇબલમાં જે શબ્દ શિક્ષા ઇંગ્લિશમાં વાપરવામાં આવ્યો છે તે તદ્દન જુદો છે. જેને ડિસિપ્લિન કહેવામાં આવે છે, શિસ્ત અથવા ચેસ્ટાઇઝમેન્ટ અથવા કરેક્શન, સુધારણા. એટલે પ્રભુ જેને કહે છે કે ડિસિપ્લિનમાં લાવે છે, પ્રભુ જેને ચેસ્ટાઇઝમેન્ટ આપે છે, પ્રભુ જેને સુધારણા કરે છે, કરેક્શન કરે છે, એનું જીવન કહે છે કે ધન્ય છે. અયુબ એના માટે જયારે એમ કહેવામાં આવ્યું કે છે કે ઈશ્વર જેને શિક્ષા કરે છે એ આશીર્વાદી છે, ત્યારે અયુબ કહે છે કેટલો બધો ન્યાયી માણસ હતો. યાકુબનો પત્ર તમે જો વાંચો, પાંચમો અધ્યાય ને 11મી કલમ, તો કહે છે કે એણે કહે છે કે બહુ દુઃખમાં હતો છતાં પણ તેણે પ્રભુ પર વિશ્વાસ રાખવાનું ચાલુ રાખ્યું. કેટલા બધા દુઃખમાં હતો? કહે છે કે એણે પોતાની બધી માલ મિલકત ગુમાવી દીધી. અયુબ પહેલો અધ્યાય 13 થી 17 કલમ તમે જુઓ તો પોતાનું જે કંઈ હતું એ સર્વસ્વ એણે કહે છે કે ગુમાવી દીધું, પોતાના બાળકો ગુમાવ્યા. માલ મિલકત તો કદાચ હું ફરીથી કમાઈને પાછી લાવી શકું છું, પણ એના જે સર્વ બાળકો હતા એ બાળકો પણ કહે છે એ ગુમાવી દે છે. પહેલો અધ્યાય 18મી કલમ અને 19મી કલમ, અને એનાથી પણ વર્ષ જો તમે જુઓ તો કહે છે પોતાની તંદુરસ્તી તે ગુમાવે છે. માણસને બધું મળે, પૈસા એ કમાઈ શકે છે, બધું કરે છે, મિલિયન ડોલર મારી પાસે હોય, પણ મારી પાસે જો તંદુરસ્તી નથી તો બધું વ્યર્થ છે. એટલે કે અયુબે પોતાની તંદુરસ્તી ગુમાવી. પોતાના મિત્રોની સહાનુભૂતિ હતી એ પણ કહે છે તમે એ પણ કહે છે કે અયુબે ગુમાવી. 16મો અધ્યાય 1 થી 3 કલમ તમે જુઓ તો ત્યાં એ તમને જોવા મળશે. છતાં પણ આવા દુઃખમાં તેણે પ્રભુ પર વિશ્વાસ રાખવાનું ચાલુ રાખ્યું, કારણ કે અયુબ જાણતો હતો કે ઈશ્વર જેને શિક્ષા કરે છે એ કહે છે કે આશીર્વાદી છે, એનું જીવન ધન્ય છે. એબ્રિયોનો પત્ર તેનો 12મો અધ્યાય 5 થી 11 કલમ તમારી સમક્ષ વાંચવામાં આવી, ત્યાં 3-4 બાબતો આપણને જોવા મળે છે. ઘણીવાર શિક્ષા થાય છે ત્યારે આપણે શિક્ષા સ્વીકારવા માટે તૈયાર હોતા નથી. શા માટે મને આમ થયું? વાય મી લોર્ડ, કેમ કેમ કેમ, વાય વાય વાય, એમ આપણે કદાચ પૂછીએ છીએ. ઘણી વખત આપણે ગુસ્સે થઈ જઈએ છીએ, ઘણી વાર નિરાશ થઈ જઈએ છીએ, ઘણી વાર આપણે કંટાળી જઈએ છીએ, પ્રશ્નો પૂછીએ છીએ. ઘણી વખત પ્રશ્નો પૂછવાની આપણને ટેવ પડી ગયો છે. એટલે એક બેન હતા, એમને બહુ જ એવી ટેવ હતી કે બધી બાબતોમાં એ જાણે કે કંઈ કમ્પ્લેન જ કર્યા કરે. અને એમના પાળક સાહેબને એક દિવસે થયું કે આ બેન આ વખતે તો કમ્પ્લેન નહીં જ કરે, કારણ કે છે કે પ્રભુએ બહુ આશીર્વાદ આપ્યો છે અને ખેતરમાં કે છે કે બટાકાનો પાક બહુ જ સરસ થયો છે. એટલે પાળક સાહેબ બેનની મુલાકાતે જાય છે અને કે છે કે બેન તમને કેવું લાગે છે આ વર્ષે તો પ્રભુએ તમને કેટલો બધો આશીર્વાદ આપ્યો છે, બટાકાનો કેટલો બધો મબલક પાક થયો છે. અને બેન કે છે કે પાળક સાહેબની સામે જુએ છે, હા કે છે એ વાત સાચી કે છે કે દે આર નોટ સો બેડ બટ વેર આર ધ રોટન વન્સ ફોર ધ પીક્સ. એટલે કે હા એ આ પાક તો ઠીક છે, થોડો સારો થયો છે, પણ મારા ભૂંડને ખડાવવા માટે જે બગડેલા બટાકા હોવા જોઈએ એ ક્યાં છે. એવી રીતની ફરિયાદનો સ્વભાવ કદાચ ઘણી વખત મારો ને તમારો હોય છે. પણ જો ઇબ્રિયનો પત્ર તેનો 12મો અધ્યાય તમે વાંચો તો કહે છે ઈશ્વર જયારે મને શિક્ષા કરે છે ત્યારે પહેલા પહેલી બાબત કે પ્રભુ મારા પર પ્રેમ કરે છે. ઈશ્વર જેને શિક્ષા કરે છે ત્યારે કહે છે કે એમાં ઈશ્વરનો પ્રેમ દેખાય આવે છે, પ્રભુનો પ્રેમ પ્રગટ થાય છે, પ્રભુનો પ્રેમ પુરવાર થાય છે. આપણે સાચે જ ઈશ્વરના બાળકો છે. જયારે મારા જીવનમાં એ કેન્સરનો મેં અનુભવ કર્યો ત્યારે પ્રભુને મેં એ જ રીતનું કહું કે પ્રભુ શા માટે મને, પ્રભુ શા માટે મને શિક્ષા કરો છો. પણ પ્રભુ તો કહે છે કે હું તારા પર પ્રેમ કરું છું. અને એ અનુભવ આજે હું છાતી ઠોકીને કહી શકું છું કે પ્રભુની સ્તુતિ થાવ કે પ્રભુ મને કેન્સર થયું અને હું જાણી શક્યું કે પ્રભુ મારા પર કેટલો બધો પ્રેમ કરે છે, પ્રભુનો પ્રેમ પુરવાર થયો. પ્રભુ જયારે શિક્ષા કરે છે ત્યારે કહે છે કે આપણને કેળવે છે, 7મી કલમ, મારા અને તમારા ચારિત્રનું ઈશ્વર ઘડતર કરે છે. મારા જીવનમાં જે કદી બાબત હું શીખ્યો નહોતો એ આ મારી માર્ગી દરમિયાન હું શીખી શક્યો. પ્રભુ મને શિસ્તમાં લાવ્યા ત્યારે કે જે પ્રભુ મને કેળવે છે, 7મી કલમ, ઈશ્વર મારા ચારિત્રનું ઘડતર કરે છે. 9મી કલમ જો તમે વાંચો તો કે છે કે ઈશ્વર આશા રાખે છે કે આપણે આનંદથી તેમને આધીન થઈએ. જ્યારે મારા ને તમારા જીવનમાં માંદગી આવે, મુશ્કેલી આવે, એક્સિડન્ટ થાય, કોઈ ગંભીર બનાવ બને, પ્રશ્ન ઉત્પન્ન થાય ત્યારે આપણે આનંદથી એનો સ્વીકાર કરીએ. સહેલું નથી, કઠણ છે, પણ પ્રભુની ઈચ્છા છે. 10મી કલમ તમે જુઓ ત્યાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરની શિક્ષા હંમેશા વ્યાજબી અને હિતકારક હોય છે. મા બાપ જયારે આપણને શિક્ષા કરતા હતા ત્યારે આપણને લાગતું હતું કે શા માટે મને માર્યો, આપણે એમ લાગ્યો કે આ બરાબર નથી, એવું લાગે કદાચ. પણ ઈશ્વર જયારે શિક્ષા કરે છે ત્યારે કહે છે કે એ હંમેશા વ્યાજબી હોય છે અને હિતકારક હોય છે. 11મી કલમ જો તમે જુઓ તો કહે છે કે બહુ મોટા મોટી બાબત છે કે ઈશ્વર જયારે શિક્ષા કરે છે ત્યારે ઈશ્વરની પવિત્રતાના ભાગીદાર આપણે બનીએ છીએ. અને અનુભવ મારો છે અને હું જે કહું છું મારા હૃદયના ઊંડાણમાંથી કહું છું કે ઈશ્વરની પવિત્રતાના ભાગીદાર જયારે આપણે ઈશ્વરની શિક્ષાના ભાગીદાર થઈએ છીએ ત્યારે આપણે ધન્યતા અનુભવીએ છીએ. કહે છે કે પ્રભુની કૃપા અને એના સદગુણોમાં વૃદ્ધિ પામીએ છીએ, પ્રભુની કૃપા અને એના સદગુણમાં વૃદ્ધિ પામીએ છીએ. ભલા મિત્રો, શું તમે પ્રભુ ઈસુને જાણો છો અને કબૂલો છો? જો તમે પ્રભુને જાણો છો અને કબૂલો છો તો કહે છે કે તમને ધન્ય છે, તમારું જીવન આશીર્વાદી છે. જેઓ આરાધના કરે છે, જેઓ જો તમે પ્રભુની આરાધના કરો છો, મંડળીમાં 1 કલાક આવીને પ્રભુની આરાધના કરીએ એ આરાધનાની હું વાત નથી કરતો, પણ વ્યક્તિગત રીતે પ્રભુના ચરણોમાં બેસીને આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ, પ્રભુની હજુરમાં સમય કાઢીએ, પ્રભુનો આભાર માનીએ, પ્રભુ કોણ છે, પ્રભુ કેટલા મહાન છે એ આપણે અનુભવીએ, પ્રભુને આપણે કહીએ. શું તમે પ્રકાશમાં ચાલો છો? તો પ્રભુ કહે છે કે તમારા જીવન એ ધન્ય છે. શું તમે પ્રભુની ઈચ્છાને આધીન થનારા છો? તો કહે છે કે તમારું જીવન આશીર્વાદિત છે. શું તમારો દોષ ઈશ્વરે દૂર કર્યો છે? તો કહે છે કે તમારું જીવન આશીર્વાદિત છે. પ્રભુ જેને શિક્ષા કરે છે તેનું જીવન કહે છે કે આશીર્વાદી છે. પ્રભુ તમ સર્વને પુષ્કળ આશીર્વાદ આપો અને આ દિવસોમાં મારું ને તમારું જીવન ફક્ત ભૌતિક રીતે નહીં પણ આત્મિક રીતે પણ પુષ્કળ આશીર્વાદિત અને આનંદિત થાય, આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ અને જીવંત ઈશ્વર પિતા, તમારા પવિત્ર વચનોને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ અમારા જીવનમાં તમે પુષ્કળ આશીર્વાદો આપ્યા છે, અમે એના ભાગીદાર બન્યા છે અને પ્રભુ એથી વિશેષ તમે જે આત્મિક આશીર્વાદો પણ અમને આપો છો એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ. તમે તો પ્રભુ આલ્ફા અને ઓમેગા છો, તમે જીવન ઈશ્વર છો, તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો. અને પ્રભુ તમે જે કંઈ કરો છો એ સગળું શુદ્ધ છે, સત્ય છે અને પવિત્ર છે. અમારા જીવનમાં જ્યારે જ્યારે પ્રભુ અમે ઘણા બધા અનુભવમાંથી, મુશ્કેલીમાંથી, દુઃખમાંથી પસાર થઈએ ત્યારે ઘણી બધી વાર પ્રભુ અમે કદાચ નિરાશ થઈએ, ગુસ્સે થઈએ, કંટાળી જઈએ. પ્રભુ તમે અમારી સહાય કરો કે તમે અમારા ચારિત્રનું ઘડતર કરો છો અને એ બાબત પ્રભુ શીખવાડવા માટે તમે અમારી સહાય કરો. અમારા ચારિત્ર, અમારા સદગુણો તમારી કૃપામાં અમે પુષ્કળતાથી વૃદ્ધિ પામીએ એવી પ્રાર્થના પ્રભુ અમે કરીએ છીએ. અહીંયા આવેલા પ્રત્યેક તમારા બાળકોને પ્રભુ તમારો પુષ્કળ આશીર્વાદ આપો અને અમે પ્રત્યેક જીવન પ્રભુ તમારામાં પુષ્કળ આશીર્વાદિત થઈ અમારા જીવનો ધન્ય બને એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન. આપણે ઉભા થશે પ્રભુની જે સ્તોત્ર છે, પરમ પિતા કી સ્તુતિ ગાઈએ, આપણે સાથે સાથે ગાઈશું.
પરમ પવિત્ર પ્રિય પરમેશ્વર
સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.